આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં એચપીસીએલની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી. હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે તિરુપરમકુંદ્રમ ટેકરી ઉપર દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને યોગ્ય ઠેરવ્યો. સીબીએસઈએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનોસામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટીકા કરી અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અત્યાધુનિક સુવિધા આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સંરેખિત થઈને ઉર્જા સ્વતંત્રતાને વધારવાના રાષ્ટ્રના પ્રયાસોને વેગ આપે છે. તેમણે કહ્યું કે તે ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ ભારતની સફરમાં એક નિર્ણાયક છલાંગ છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરમકુંદ્રમ ટેકરી ઉપર દીપથુન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો છે. જસ્ટિસ જી જયચંદ્રન અને કે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથુન તે સ્થળે સ્થિત છે જ્યાં ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિર છે. બેન્ચે કહ્યું કે ભારતીય પુરાતત્વ સંરક્ષણ સાથે પરામર્શ કરીને દીવો પ્રગટાવી શકાય છે અને પરવાનગી આપવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા નક્કી કરી શકાય છે. હિન્દુ મુન્નાનીના વકીલ અને અરજદાર નિરંજન એસ કુમારે જણાવ્યું કે ડિવિઝન બેન્ચે કહ્યું છે કે દીવો પ્રગટાવવો ફરજિયાત છે અને તે તિરુપરમકુંદ્રમ ટેકરીની ટોચ ઉપર પ્રગટાવવો જોઈએ. અરજદાર રાજેશે પણ કોર્ટના આદેશની પ્રશંસા કરી હતી કે દીવો દીપથુન પર પ્રગટાવવો જોઈએ અને મંદિર વહીવટીતંત્રએ તેના માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. દિલ્હી સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી રાષ્ટ્રીય રાજધાની પ્રથમ વખત આરબીઆઈના સંપૂર્ણ બેન્કિંગ, રોકડ વ્યવસ્થાપન અને ક્રેડિટ માળખા હેઠળ આવશે. એક નિવેદનમાં દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે આ કરાર આરબીઆઈને દિલ્હી સરકારના બેન્કર, દેવા વ્યવસ્થાપક અને નાણાકીય એજન્ટ તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવશે. આ કરાર રાજ્ય વિકાસ લોન દ્વારા બજાર ઉધાર, સરપ્લસ ભંડોળનું સ્વચાલિત રોકાણ, વ્યાવસાયિક રોકાણ વ્યવસ્થાપન અને ઓછી કિંમતની તરલતા સુવિધાઓની પહોંચને સરળ બનાવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ પગલાંને લાંબા સમયથી જરૂરી સુધારા તરીકે વર્ણવ્યું અને કહ્યું કે આ કરાર દિલ્હીના નાણાકીય શાસનમાં એક પરિવર્તનશીલ સીમાચિહ્નરૂપ બનશે. ભારતીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશક રાજીવ કુમારને ગયા મહિનાની 30મી તારીખે મતદાન નિરીક્ષક સી મુરુગન ઉપર થયેલા કથિત હુમલા અંગે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર કાર્યવાહી અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. દક્ષિણ 24 પરગણા જિલ્લા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે સેવા આપતા શ્રી મુરુગન મતદાર યાદીના ખાસ સઘન સુધારણાનું નિરીક્ષણ કરવા માટે ક્ષેત્રીય મુલાકાત ઉપર હતા. તે દરમિયાન તેમના ઉપર કથિત હુમલાની ઘટના બની હતી. મુલાકાત દરમિયાન તેમના વાહનને નુકસાન થયું હતું અને તેમને મગરહાટ ખાતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ આજે પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનોસામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક મનોસામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો પ્રથમ તબક્કો આ વર્ષે 1 જૂન સુધી ચાલશે. આ પહેલનો ઉદ્દેશ પરીક્ષા સંબંધિત તણાવને ઘટાડવાનો અને ભાવનાત્મક સુખાકારીને વધારવાનો છે, જેથી વિદ્યાર્થીઓ 17મી ફેબ્રુઆરીથી શરૂ થનારી તેમની આગામી પરીક્ષાઓ આત્મવિશ્વાસ, સંતુલન અને માનસિક સ્પષ્ટતા સાથે પૂર્ણ કરી શકે.
विद्यार्थियों और अभिभावकों को सीबीएसई से संबद्ध विद्यालयों के प्रधानाचार्यों, परामर्शदाताओं, विशेष शिक्षकों और योग्य मनोवैज्ञानिकों सहित 73 प्रशिक्षित पेशेवर सहायता प्रदान करेंगे. विद्यार्थी टोल फ्री नंबर 1800118004 पर हिंदी और अंग्रेजी में 24 घंटे सहायता प्राप्त कर सकते हैं. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं आकर्षता सिंह.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સાથી દેશો અને વિરોધી દેશો તરફથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાએ તેને યુદ્ધ નહીં પણ કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ગણાવીને તેનો બચાવ કર્યો છે. અમેરિકાના કાયમી પ્રતિનિધિ માઇક વોલ્ઝે જણાવ્યું હતું કે અમેરિકાએ એક નશીલા પદાર્થોના તસ્કરની ધરપકડ કરી છે, જેની સામે કાયદાના શાસન અનુસાર કેસ ચલાવવામાં જઈ રહ્યા છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની કટોકટીની બેઠકમાં ફ્રાન્સ અને બ્રિટન કાઉન્સિલમાં કાયમી સભ્યપદ ધરાવતા અમેરિકાના સાથી દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના દ્રષ્ટિકોણથી અમેરિકાની ટીકા કરી હતી. અન્ય બે કાયમી સભ્યો ચીન અને રશિયાએ અમેરિકા ઉપર પ્રહાર કરી માદુરોની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. દરમિયાન વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે ડેલ્સી રોડ્રિક્સે ગઈકાલે શપથ લીધા હતા. રોડ્રિક્સ 2018થી નિકોલસ માદુરોની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત હતા. તેઓએ વેનેઝુએલાના તેલ આધારિત અર્થતંત્ર અને તેની ગુપ્તચર સેવાઓનું મોટાભાગનું નિરીક્ષણ કર્યું હતું. 2014થી 2017ની વચ્ચે તેમણે દેશના વિદેશમંત્રી તરીકે પણ સેવા આપી હતી. ગ્રીનલેન્ડના પ્રધાનમંત્રી જેન્સ ફ્રેડરિક નિલ્સને તેમના દેશ ઉપર અમેરિકાના કબજાની આશંકાને ફગાવી દીધી છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડમાં રસ દર્શાવ્યા બાદ નિલ્સનની આ ટિપ્પણી આવી હતી. અગાઉ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકી સંરક્ષણ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ડેનમાર્ક અને તેના યુરોપિયન સાથીઓએ પણ ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વને ટેકો આપ્યો છે. ગ્રીનલેન્ડ ડેનમાર્ક રાજ્યની અંદર એક સ્વાયત્ત પ્રદેશ છે. ગ્રીનલેન્ડની રાજધાની યુનુયુકમાં એક પત્રકાર પરિષદમાં શ્રી નિલ્સને જણાવ્યું હતું કે અમેરિકા ગ્રીનલેન્ડની તુલના વેનેઝુએલા સાથે કરી શકતું નથી કારણ કે તે એક લોકશાહી દેશ છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સમાં 400 અને નિફ્ટીમાં 90 કરતા વધુ પોઈન્ટ સુધીનો કડાકો થયો હતો. શેર બજાર સવારે ઘટાડા સાથે ખુલ્યું હતું અને આ ઘટાડો અત્યારે પણ યથાવત રહ્યો હતો. એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલીના પગલે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે અનેક ટ્રેનોની અવરજવર ઉપર અસર પડી છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર ઓછી દ્રશ્યતાના કારણે દિલ્હી જતી 70થી વધુ ટ્રેનો મોડી દોડી રહી છે. મુસાફરોને અસુવિધા અને વિલંબ ટાળવા માટે સ્ટેશન ઉપર પહોંચતા પહેલા તેમની ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીના આદર્શનગરમાં ડીએમઆરસી ક્વાર્ટર્સમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક દંપતિ અને તેમની 10 વર્ષની પુત્રીના મોત થયા હોવાના અહેવાલ છે. અગ્નિશમન દળના જણાવ્યા પ્રમાણે સવારે 3:45 વાગે બિલ્ડિંગના 5મા માળે આગ લાગવાની ઘટના અંગે તેમને ફોન આવ્યો હતો, જે અંતર્ગત 5 ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર કાબૂ મેળવાયો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું આજે 82 વર્ષની વયે પુણેમાં અવસાન થયું. તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહરાવના કાર્યકાળ દરમિયાન તેમણે રેલવે રાજ્યમંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા. જાપાનમાં આજે શિમાને પ્રિફેક્ચરમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. જોકે સુનામીનો કોઈ ભય નથી અને ભૂકંપથી કોઈ ઈજા કે નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે શિમામે પરમાણુ પાવર પ્લાન્ટ અને આ પ્રદેશમાં સંબંધિત સુવિધામાં કોઈ અસામાન્યતા જોવા મળી નથી. ઉલ્લેખનીય છે કે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવિત વિસ્તારોમાંનો એક દેશ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં એચપીસીએલની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે તિરુપરમકુંદ્રમ ટેકરી ઉપર દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને યોગ્ય ઠેરવ્યો. સીબીએસઈએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનોસામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટીકા કરી. અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.